ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं। मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महावंदे तत्वलोचनदायकं प्रभु तत्वलो
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 27 सितंबर 2009 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 530 नो अपनो स्वाध्याय चालू छे। મહાત્મા ગાંધી ઉપર આ પત્ર લખાયેલો છે। ધર્મ પરિવર્તનની આધ્યાત્મિક ભીડમાં ગાંધીજી મૂંઝવણ અનુભવી રહ્યા છે અને આફ્રિકાથી ધર્મ બાબતમાં એમને ઉભા થતા જે પ્રશ્નો છે જુદા જુદા ધર્મો વિશે એવા 27 પ્રશ્નો એ ભારતમાં સંતોની પાસે માર્ગદર્શન માગે છે। એમાં એ પૈકી એક પત્ર એમણે પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીને પણ લખ્યો છે અને કૃપાળુ દેવે એને એના જવાબ લખ્યા છે। એ આંક 530 છે। પત્રોના જવાબની સાથે કૃપાળુ દેવે ગાંધીજીને થોડા શાસ્ત્રો પણ મોકલ્યા છે। પ્રશ્ન પહેલો એની વિચારણા ચાલે છે, એના 3 ભાગ છે। આત્મા શું છે, તે કંઈક કરે છે અને તેને કર્મ નડે છે કે નહીં, એમાં પહેલા ભાગની વિચારણા આપણે કરી લીધી કે આત્મા એક જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે, જેમ અન્ય પદાર્થો છે તેમ આત્માનું પણ અસ્તિત્વ છે અને અન્ય પદાર્થો તો ઉત્પન્ન થયેલા છે સંયોગોથી। આત્મા કોઈ સંયોગોથી ઉત્પન્ન થયેલો ન હોય, અનુત્પન્ન છે। અન્ય પદાર્થો અમુક કાળ વર્તી છે પછી પાછું એનું વિઘટન થઈ જાય છે, આત્મા ત્રિકાળ વર્તી છે એટલે અવિનાશી છે। એની અંદર એ પ્રકારનો આવો સુખ દુઃખને અનુભવે, ભોગવે, નિવર્તે, વિચારે, આવા બધા ભાવો એવી ચૈતન્ય લક્ષણ જેનામાં છે એ આત્મા છે, અન્ય પદાર્થમાં આ લક્ષણ નથી। બીજો પ્રશ્નમાં તે કંઈક કરે છે, આત્માનું સ્વરૂપ જાણવા માટે મુખ્યત્વે કે જ્ઞાન સ્વરૂપ પદાર્થ છે, અનુત્પન્ન છે, અવિનાશી છે અને એ જ્ઞાન ઉપયોગ સ્વરૂપ હોવાને કારણે એ પોતાના સંપર્કમાં આવનાર જે કઈ પદાર્થો છે એના સુખ દુઃખ આદિનો અનુભવ પણ એ કરે છે, એથી એ નિવર્તન પણ કરી શકે છે. આવા પ્રકારના ભાવો ત્રિકાળપણે જેનામાં વિદ્યમાન છે, એવો જો કોઈ પદાર્થ જગતમાં હોય તો તે આત્મદ્રવ્ય છે. બહુ ટૂંકામાં પરંતુ બહુ મહત્વની એ વાત અહીંયા મૂકી કે એ આત્મા વસ્તુ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે, અનુત્પન્ન છે, અવિનાશી છે, અને એનું ઉપયોગ એવું લક્ષણ ચૈતન્યમય છે જે અન્ય કોઈ પદાર્થમાં નથી. આવું આત્માનું સ્વરૂપ એની સાથે મૂકે છે કે એ કંઈક કરે છે, તો જવાબ આપે છે જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કર્તા છે. અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કર્તા છે અને તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગ વસાત ઘટપટાદી પદાર્થનો નિમિત્તપણે કરતા છે. અર્થાત ઘટપટાદી પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કરતા છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે, વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કરીએથી આત્મા ઘટપટ આદિનો તથા ક્રોધાદિનો કરતા થઈ શકતો નથી, માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. પ્રશ્ન બરોબર સમજીએ એટલે એનું સમાધાન પણ યથાર્થપણે આપણને લક્ષમાં આવે. આત્મા કંઈ કરે છે, આનું ક્રિયાપણું શું છે? આત્માનું કે જડ છે, મૂળ છે, એને શબ્દ પ્રયોગ વાપરે છે કે આત્મા એ તો પથ્થર જેવો છે, કૂટસ્થ, કૂટ એટલે પર્વત, એ પર્વત જેવો કઈ ન કરે એવો છે. તો વેદાંતની અંદર અથવા અન્યત્ર અન્ય દર્શનની અંદર આત્માના કૂટસ્થપણાને અનુરૂપ એવી વ્યાખ્યાઓ આવી છે. અહીંયા જૈન દર્શનની અંદર કહે છે કૂટસ્થ નથી, એ નિત્ય પરિણામી છે, જે જ્ઞાન સ્વભાવી છે અને જે જ્ઞાન ક્રિયાત્મક હોવાને કારણે ચૈતન્ય સ્વરૂપનું છે. તો આત્મા પરિણામી છે એટલું જ નહીં, નિત્ય પરિણામી છે, ત્રિકાળ પરિણામી છે. હવે પરિણામ એના બે પ્રકારે સંભવે છે. એક કૃપાળુદેવ અહીંયા બહુ સરસ રીતે કે આત્મા શું કરે છે, આત્માની જે ક્રિયા સ્વરૂપતાની મર્યાદા, પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, એની અર્થક્રિયા સંપન્નતાનું સ્વરૂપ શું છે. જ્ઞાન દશામાં પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. આત્માની બે દશા, એક જ્ઞાન દશા અને બીજી અજ્ઞાન દશા. આ જ્ઞાન દશામાં પોતાના અસ્તિત્વનો, પોતાના સ્વરૂપનો યથાર્થ બોધ હોવો તે આત્માની જ્ઞાન દશા છે, અને પોતાના સ્વરૂપથી અજાણ હોવું, પોતાના અસ્તિત્વથી અજાણ હોવું, પોતાના સ્વભાવથી અજાણ હોવું એ આત્માની અજ્ઞાન અવસ્થા છે. એ બંને અવસ્થા આત્માની જ છે. હવે અન્ય પદાર્થમાં તો જ્ઞાન નામનું તત્વ છે જ ને, એટલે અન્ય પદાર્થ સાથે એની સરખામણી ન થાય કે અન્ય પદાર્થ જ્ઞાન દશામાં કંઈ કરે ને અજ્ઞાન દશામાં કંઈ કરે, ઘટ અને પટ જ્ઞાન દશામાં કંઈ કરે ને અજ્ઞાન દશામાં કંઈ કરે. નહીં, પૂદગલને તો જ્ઞાન દશા છે જ નહીં. આત્મા સિવાયના બાકીના પાંચ દ્રવ્યો પણ અજીવ કહ્યા છે, અચેતન કહ્યા છે, જડ કહ્યા છે, એમાં કંઈ જ્ઞાન દશા નથી. આત્માને જ્ઞાન દશા છે, પણ એ જ્ઞાન દશાની બે અવસ્થાઓ કીધી છે. આ બરોબર સમજણમાં આવવું જોઈએ. એ અવસ્થા એક છે પોતાની જ્ઞાન દશા, એ અવસ્થા આત્માની ત્યારે છે કે જ્યારે તે પોતાના સ્વરૂપથી તેને જાણપણું વર્તે છે, યથાર્થ બોધ એને પોતાના અસ્તિત્વનો થયો છે. પોતાનું યથાર્થ સ્વાભાવિક સ્વરૂપ પોતે જાણે છે, પોતે પોતાથી પરિચિત, આ જ્ઞાન દશા છે, અને પોતા વિશે પોતાને અવળી સમજણ, વિપરીત સમજણ, વિપર્ય સમજણ, ભ્રાંતિરૂપ સમજણ, આ અજ્ઞાન છે. હવે જ્યારે જ્ઞાન દશામાં છે ત્યારે પોતાના જે ગુણ છે, પોતાની જે શક્તિ છે, એનું ક્રિયાપણું સંભવે, એટલે કે છે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં તે આત્મા નિજ ભાવનો એટલે જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. જો આત્મા પોતાના ભાવમાં રહે તો પોતે જ્ઞાનનો કરતા છે, દર્શનનો કરતા છે, અને સહજ સમાધિ પરિણામ એટલે આવું ચારિત્ર, અનંત સુખદાયી ચારિત્ર, એ જ્ઞાન દર્શન અને ચારિત્ર, જેને કહી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનો કરતા આત્મા છે. ક્યારે છે? કે જ્યારે આત્મા જ્ઞાન દશામાં છે. ક્યારે જ્ઞાન દશામાં છે? જ્યારે તે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી પરિચિત છે. આવી જ્ઞાન દશા જ્યારે છે ત્યારે આ આત્મા કરતા છે, પણ પોતાના સ્વરૂપનો શુદ્ધ સ્વભાવનો કરતા છે, અને એ શુદ્ધ સ્વભાવ એનો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર છે. પણ પોતે પોતાથી પરિચિત ન હોય અને વિપરીત રીતે સમજણ હોય પોતાની, પોતા વિષયની જ, તો અજ્ઞાન દશામાં આત્માની જ આ દશા છે, આત્માની જ અવસ્થા છે, કોઈ બીજા પદાર્થ નથી. અજ્ઞાન દશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે, આ જીવની પ્રકૃતિ છે, જે એનાથી છૂટી જાય એ પોતે જ એની પ્રકૃતિ બાંધે છે. અજ્ઞાનને કારણે એ જીવની અંદર આ પ્રકૃતિ પર પદાર્થ લક્ષી ભાવની રહેલી છે. અજ્ઞાન દશામાં ક્રોધ, માન, માયા, લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે, અને તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગ વસાત ઘટપટ આદિ પદાર્થનો નિમિત્તપણે કરતા છે. અર્થાત ઘટપટાદી પદાર્થના મૂળ દ્રવ્યનો તે કરતા નથી, પણ તેને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કરતા છે. સમજી લે, અજ્ઞાન દશામાં એ કષાયોનો કરતા છે, વિભાવોનો કરતા છે, અને એ વિભાવોની અંદર જે જ્ઞાન દર્શન ચારિત્ર પોતાના જે સ્વભાવ છે, ગુણ છે, એની બદલે વિભાવિક ગુણની અંદર ક્રોધમાન, માયા, લોભ એનો કરતા છે. જગત પ્રત્યે અજ્ઞાનજન્ય મોહદશાને કારણે જે પર પદાર્થ તરફ એને પરિચય થાય છે, એ પરિચયમાંથી મોહજન્ય ભાવો એટલે ક્રોધ, માન, માયા ને લોભ એ ઉત્પન્ન થાય છે. રતિ અરતિ જાગે છે, ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, ઇષ્ટ ભાવના, અનિષ્ટ ભાવના, આવા તો અનંત સંખ્યાત્મક દ્વંદ્વાત્મક ભાવો નિરંતર ચાલુ જ રહે છે. ક્યારેક તો જીવને પોતાને પોતાના લક્ષમાં પણ આવતા નથી, એ સ્થૂળપણે પણ હોય અને સૂક્ષ્મપણે પણ હોય. તો આવા સૂક્ષ્મ ભાવોનું પરિણમન કે કોઈ પણ પદાર્થને જોતા એ પદાર્થ પર છે એવું ભાન ન રહે, તો એની સાથે જેવી એકરૂપતા થઈ, એ એકરૂપતા થતા આ બધા જ વૈભાવિક ભાવોનું સર્કલ શરૂ થઈ જાય છે, એની ચેનલ આખી શરૂ થઈ જાય છે. એટલે એ આ પ્રકૃતિનો કરતા થયો. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય એની અનંત, એની સંતતિ છે, એની કરતા થયો. અને જે જેનો કરતા થયો છે તો એ પ્રકૃતિ કઈ ને કઈ પરિણામ રૂપે એને ફળ આપ્યા વિના રહે. પદાર્થનું સ્વરૂપ એવું છે કે એનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં પરિણમે, એનો સ્વભાવ જેવી પ્રકારની પ્રકૃતિનું કર્મ બાંધીએ તેવા એના સ્વભાવનું ફળ આપ્યા વિના રહે નહીં. અને એ ફળ આપવા માટે કોઈ ને કોઈ પ્રકારની રચના થવી જોઈએ. કર્મ છે એ અનંત રૂપાત્મક છે, એનું ઘણા રૂપોથી એનું રચના થઈ શકે છે. હવે જેવું ફળ આપવું હોય એવી રચના એ કર્મની થાય, અને એ ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગ વસાત પ્રસંગ વસાત એટલે એ જે જે કઈ રચના થવાની છે એમાં ઘટપટાદી પદાર્થોનો નિમિત્તપણે કરતા છે. અહીંયા આત્માનું કરતાપણું નિમિત્ત કરતા તરીકે આત્મા છે. જગતની જેટલી રચનાઓ આપણે જોઈ રહ્યા છીએ પૂતગલની, એ રચનાઓમાં કોઈ ને કોઈ પ્રકારે નિમિત્ત કરતા તરીકે આત્મા છે. આ મને કેમ આવ્યું, આ મને વ્યાધિ થઈ શરીરની અંદર, આ મારા શરીરની વ્યાધિનો કરતા કોણ, કરતા કોણ, આ પ્રશ્ન જ્યારે આવે ત્યારે પર પદાર્થ, પર વસ્તુ, કોઈ પર દ્રવ્ય એનો કરતા છે? જો વિચાર કરવામાં આવે તો મારા શરીરની અંદરની વ્યાધિ કોઈ પર દ્રવ્ય ઉત્પન્ન કરી શકે નહીં. ત્યારે લક્ષ આવે કે એનો કરતા હું છું, પણ મારી અજ્ઞાન અવસ્થામાં હું એનો કરતા બન્યો છું. હવે જે કંઈ થયું છે એ શરીરની રચના કોણે કરી? જુદા જુદા દર્શનની અંદર પછી તત્વનો વિચાર ન થાય એટલે પરમાત્માએ શરીર બનાવ્યું ને વિવિધ પ્રકારનું આપ્યું ને આમ કર્યું ને તેમ કર્યું. પરમાત્મા કોઈ આવા મોડલ ઉત્પન્ન કરવા માટે એની પાસે સમય નથી, ઈચ્છા પણ નથી. એ તો શુદ્ધ સ્વભાવ છે, પરમ તત્વ છે. અને જગતમાં એક એક જીવોના દેહના પ્રકાર કેવી કેવી પ્રકારના, કોઈ બે જીવ એના દેહ એક સરખા કરા? જીવની અંદરનું દ્રવ્ય એક સરખું, જીવમાં ગુણો પણ સરખા, પણ એને જે ધારણ કરેલું છે શરીર, એને ધારણ કરેલા છે સંયોગો અને સંબંધો, કોઈ બે જીવના એક સરખા થઈ શકે ખરા? અથવા જગતમાં ક્યાંય જોવામાં આવ્યા છે ખરા? કોઈની પ્રકૃતિ એક સરખી હોય ખરી? એક માના જીણા હોય, અરે જોડેલાના ભાઈઓ હોય તોય હોય ન હોય? પ્રત્યેક જીવને પોતાના કર્મનું સર્જન પોતાનું આગવું છે, અને એને કારણે એમાં થતી રચનાઓ પોતાની છે. આ રૂપ છે એનું સર્જન પોતાનું છે, શરીરનું બંધારણ પોતાનું છે, સંયોગો છે એ પોતાના છે, સંબંધો છે એ પોતાના છે. એક સંબંધ એકને સાચો સારો લાગે, એકને મીઠો લાગે, એકને કડવો લાગે, સંબંધ એના છે. સંબંધની જે કંઈ આગળ પાછળની સ્થિતિ છે, સંજોગો છે, એ બધા કોમન છે. છતાં બે ભાઈમાંથી એકને આ લાગે, એકને આ લાગે. ક્યાંય કોઈ પણ પ્રકારની સામ્યતા એક સરખી, જેને કે સ્ટાન્ડર્ડાઇઝ, એવી થઈ શકતી નથી. કારણ કે પ્રત્યેકના કર્મનું એ પરિણામ છે. જગત છે, જગતની રચના છે, સંબંધોની રચના છે, પોતાનો દેહ છે, અને દેહની સાથે જોડાયેલી અનંત પ્રકારની પ્રવૃત્તિઓ છે. આ બધી રચનાઓનો કરતા એ પોતે છે, નિમિત્ત કરતા પોતે છે, નિમિત્ત કરતા પોતે છે. એ રચનાઓ પૂતગલને એ રૂપમાં ફેરવવા માટે જો કોઈ જોડાયો હોય તો તે છે. ઘટ અને પટનો નિમિત્ત કરતા કહ્યો કે ભાઈ બરોબર છે, ઘડાની આખરે માટી વિના ઘડો ન થાય, પણ એ માટી કરોડો વર્ષ પડી રહે તો પણ ઘડાનો આકાર પામી શકે ખરી? કોઈ ના. કપાસ વિના વસ્ત્ર ન થાય, તો એ કપાસનું બીજ કરોડો વર્ષ પડ્યું રહે તો વસ્ત્રના રૂપમાં રૂપાંતર થાય ખરું? આ પથ્થર, પાણી, કાંકરા, રેતી, ચૂના આ વગેરે જે કંઈ છે, એનાથી જો નિમિત્ત કરતા તરીકે કોઈ જીવ ન હોય તો મોટા મહાલયો, મલ્ટી સ્ટોરી, જગતની અજાયબીઓ જેવા મકાનો બની શકે ખરા? મોટા મોટા પુલો, રસ્તાઓ એ બધા બની શકે, ભલે છે માટીના? તો બધું છે એનું ઉપાદાન તત્વ તરીકે કરીને આવી ચર્ચાઓમાં નિરર્થક આપણે કાળ ગુમાવીએ છીએ. એની રચના થવામાં જીવ કોઈને કોઈ પ્રકારે એની હાજરી અનિવાર્ય 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 છે, એ વિના એ થઈ ન શકે. તો આ નિમિત્ત કરતા તરીકે બે પ્રકારના બનાવમાં, એક વસ્તુ સ્થૂળ, એક ભાવરૂપે આવે છે, ક્રોધ, માન, માયા, લોભ, આ કસાય થાય છે. આ કસાય એ જે થાય છે એની અંદર એ જીવ એ પોતે એનો કરતા છે. કૃપાળુ દેવે એને દ્રવ્ય કર્મ કહ્યું, અનુપચરિત. એ અનુભવમાં આવે કે પોતાના આ જે કાંઈ વિભાવો છે, વિષમ ભાવો છે, વિકારો છે, એનો કરતા પોતે છે. અને બીજું કહ્યું કે સાબંધિક જે કંઈ દ્રવ્યો છે, એટલે ઘર, નગર વગેરે, માલ સામાન, ઘટ પટ વગેરે, એ જે છે ઉપચારથી એનો કરતા પણ આત્મા છે. ત્રિવિધ પ્રકારે એ કરતા પણ શ્રીજીને વિવેચ્યું છે છ પદના પત્રમાં, આની સમજણ બહુ સરસ રીતે આપી છે. તો અહીંયા કહે છે કે એને આકારમાં લાવવા રૂપ એ ક્રિયામાં કોઈને કોઈ પ્રકારે એ એનો કરતા છે. હું ગ્રાહક તરીકે પણ કરતા હોઉં, જગતની અંદર અર્થશાસ્ત્રનો નિયમ છે કે જે ગ્રાહક ન હોય જેનો, એવી કોઈ વસ્તુનું ઉત્પાદન કોઈ કરતું. તો વસ્તુનું ઉત્પાદન આવડે છે ને કરે છે એટલે એટલું નથી થતું, વાપરનાર છે. જો ન હોય તો એ વસ્તુનું ઉત્પાદન પણ શકે. તો હું ગ્રાહકના નિમિત્તે પણ હું ત્યાં એની અંદર ઔપચારિકપણે કરતા છું. વસ્તુનો ખૂબ વિચાર કરીએ ત્યારે આ વ્યવસ્થા જગતની, વિશ્વની, એ સમજમાં આવે કે આ જીવના કરતાપણા આધાર ઉપર જ આખું જગત રહેલું છે. એટલે જગતનું અધિષ્ઠાન સત કહ્યું છે. આ સત છે, ત્રિકાળ છે, એના આધાર ઉપર આ જગતની વિવિધ પ્રકારની વિવિધ સમયે રચનાઓ થયા કરે છે. જ્ઞાની કહે છે કે તે મૂળ દ્રવ્યનો કરતા નથી. એટલે ઘટ માટે થઈને માટી જોઈએ, એ માટીનો કરતા જીવ નથી. વસ્ત્ર જોઈએ પટ માટે, એનો કરતા જીવ નથી. પણ એને કોઈ આકારમાં લાવવારૂપ ક્રિયાનો કરતા એ જીવ છે. એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે. કર્મથી આ જગતનો એક કર્તા છે. વેદાંત ભ્રાંતિ કહે છે, તથા બીજા પણ તેને અનુસરતા એવા શબ્દ કહે છે. વાસ્તવ્ય વિચાર કરીએથી, જો યથાર્થમાં વિચાર કરીએ કે આત્મા આત્માની રીતે શું કરે છે, તો કે વાસ્તવ્ય વિચાર કરીએથી આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. દ્રવ્ય કર્મ કે ઉપચાર કર્મ એનો કરતા આત્મા થઈ શકતો નથી, પણ ભાવ કર્મનો કરતા આત્મા થાય છે. માટે દ્રવ્ય કર્મનો કરતા આત્મા છે અને ઉપચાર કર્મનો પણ નિમિત્તપણે કરતા આત્મા છે. સ્વભાવથી એ પોતાના જ્ઞાન દર્શન ચારિત્રનો કરતા છે, એમ સ્વભાવ પરિણતિએ એ પોતાના સ્વભાવનો કરતા છે. આવું ત્રિવિધપણે કરતા પણ શ્રીજીને વિવેચ્યું છે. એટલે આત્મા વાસ્તવિક રીતે ઘટપટાદી તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામનો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. આ ગાંધીજીને પ્રશ્ન પહેલાના બીજા ભાગનો ઉત્તર આપ્યો કે તે કંઈક કરે છે, તો કે જો આત્મા કહેતા હો તો આત્મા પોતે પોતાનો સ્વભાવ કરે છે, અને એ સ્વભાવમાં પરિણામ છે સુખ છે, પ્રસન્નતા છે, શાંતિ છે, સમાધિ છે, અનંત છે, અક્ષય છે, અવ્યાબાધ છે, એટલે ત્રિકાળાબાધિત છે, એ આત્મા કરી શકે છે. તેને કર્મ નડે છે કે નહીં, આ પ્રશ્નનો ત્રીજો ભાગ છે. પ્રશ્ન પહેલો, એના પેટા ભાગ બે, આ ત્રીજો પેટા ભાગ, કે તેને કર્મ નડે છે કે નહીં. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે, અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કરતાપણાએ જન્મજરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો, કેમ કે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કરીએ જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. આત્માને કર્મ નડે છે કે નહીં, પ્રશ્નો પણ એવા ગંભીર, પ્રત્યુત્તર એવા જ સરળ, તદ્દન સુગમ. તત્વજ્ઞાનને આટલી સરળ શૈલીથી પ્રશ્નોત્તરીના રૂપમાં સમજાવે અને સમજનાર વિદેશમાં બેઠો છે, સમજાવનાર ભારતવર્ષમાં છે. મુંબઈની ઝવેરી બજારની દુકાન ઉપરથી આ પ્રશ્નોના જવાબ લખાય છે અને ડરબરમાં ધર્માંતરની ભીડમાં ફસાયેલો એ જીવ, જિજ્ઞાસુ જીવ, એ ત્યાં છે અને આ પ્રશ્નોનું સમાધાન એ મેળવે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ. પ્રશ્ન કરશો જ નહીં. ભાવ પ્રત્યક્ષતાની વાત જ્યાં સુધી સમજમાં ન આવે ત્યાં સુધી આવા ખોટા શાબ્દિક અર્થના પ્રશ્નોમાં ખોટો સમય નહીં બગાડવાનો. જેમ ગાંધી વિદેશમાં હતા અને એને કૃપાળુદેવના પત્રોનો બોધ એ પરિણમનનું કારણ થયું, તો કાળ ગમે તે હોય, સ્થળ ગમે તે હોય, એને બોધ, એ જ પુરુષનો બોધ આપણા માટે આપણા આત્માના ભાવ પરિવર્તનનું કારણ થાય કે નહીં, પછી શું યાદ કરવો? અજ્ઞાન ભાવથી કરેલ કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય, જીવ અજ્ઞાન દશામાં કર્મ કરે છે, કષાય ભાવ કરે છે અને કષાય ભાવ કરીને અનેક પ્રકારની પ્રકૃતિઓનું પોતામાં સર્જન કરે છે. જે પ્રકૃતિ પોતાની નથી એનું સર્જન કરે છે અને એના પરિણામ સ્વરૂપ એ પ્રકૃતિથી રચના થાય છે. એ પ્રકૃતિ એ સૃષ્ટિનું સર્જન કરે છે. જીવની પ્રકૃતિ અજ્ઞાન ભાવે ઉત્પન્ન થયેલી, એનાથી સૃષ્ટિની રચના થાય છે અને માટે એને નિમિત્તપણે કરતા કીધો છે આત્માને, કે આ સૃષ્ટિનો નિમિત્તપણે કરતા આત્મા છે. પણ શરૂઆતમાં જ્યારે કર્મ કર્યા એને ત્યારે તો બીજ રૂપ છે. એક ભાવ કોઈના ઉપર નુકસાન કરવાનો, કોઈના ઉપરનો દ્વેષ ભાવ કર્યો, વેરભાવ કર્યો, તો તે અત્યારે બીજ રૂપ છે, એનું પરિણામ ત્યારે ન મળે. કોઈ પણ વિભાવ ભાવ છે એ કર્યો કે તરત જ એ બીજ રૂપે પરિણામ ત્યારે ન મળે, પણ વખતનો યોગ પામી સમય જેમ મળે એમ એની પરિપક્વતા થાય, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે. પછી તો એ ફળરૂપ જેમ બીજ એ વૃક્ષરૂપે પરિણમે છે એમ કર્મ પણ એ સંસારની રચના રૂપે પરિણમે છે. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. નવી રચના થઈ, બીજમાંથી વૃક્ષની રચના થઈ, એમ આ કષાયના બીજમાંથી સંયોગોની રચના થાય, સંબંધોની સૃષ્ટિ થાય અને એ જેવું બીજ હશે એવું ફળ આપે. લીંબોડી વાવી હોય તો લીમડા મળે, કાંટા વાવ્યા હોય તો બાવળના ઝાડ મળે અને કેરીનો ગોટલો વાવ્યો હોય તો આમ્રફળ મળે. એમ જેવી જેવી પ્રકારના જીવે અજ્ઞાન દશાની અંદર જે બીજ વાવ્યા છે એ વખતનો યોગ પામીને, દરેકને કાળ લબ્ધિ છે અને કાળ લબ્ધિ સાથે બાકીના બધા સંયોગો બરોબર મેળ વિશેષ થાય એનો, અને ત્યારે એ વૃક્ષના રૂપમાં, રચનાના રૂપમાં, સૃષ્ટિના રૂપમાં, સંબંધના રૂપમાં જીવને ફળ આપવા માટે એના સંપર્કમાં આવે છે. અને આત્મા એનો કરતા હોવાને કારણે, નિમિત્તથી કરતા હોવાને કારણે, ઉપચારથી કરતા હોવાને કારણે આત્માને તે કર્મો ભોગવવા પડે છે, એમાંથી એ છટકી શકે નહીં. જેમ અગ્નિના સ્પર્શે ઉષ્ણપણાનો સંબંધ થાય છે અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદી ભાવના કરતાપણાએ જન્મજરા મરણાદી વેદનારૂપ પરિણામ થાય છે. અગ્નિનો સ્પર્શ થાય તો અગ્નિની સાથે એની ઉષ્ણતા રહેલી જ છે. એ ઉષ્ણતાનો સ્પર્શ સાથે જ થાય, અગ્નિની સાથે. અગ્નિનો ગુણ છે, અગ્નિનો સ્વભાવ છે. તો એનો જેવો સ્પર્શ થાય એટલે વેદનાનું પરિણામ જીવને થયા વિના રહે નહીં. વેદકતા એ જીવનો સ્વભાવ છે. અગ્નિનો સ્પર્શ ચીપિયાને થાય તો, પણ હાથને થાય તો જીવ હાથની સાથે આત્માના પ્રદેશો જોડાયેલા છે, આ પૂદગલ પરમાણુ સાથે. તો જ્યાં જીવ છે ત્યાં વેદન છે, જ્યાં જીવ નથી ત્યાં વેદન નથી. તો વેદન છે એટલે એનું સેજે વેદનારૂપ પરિણામ થાય છે. અગ્નિના સ્પર્શથી ઉષ્ણતા સહજપણે છે, એ ઉષ્ણતાનું વેદન આત્માને થાય છે. સગડીને નથી થતું કોલસાનું વેદન, તપેલાને નથી થતું, લોઢીને નથી થતું, પણ તારો હાથ પાડે તો અંદર, જેમ પુડલો કર્યો હોય તો જ્યાં સુધી ચમચાથી ફેરવો ત્યાં સુધી વાંધો નથી, પણ આમ આખો હથેળી મારે નામ ફેરવો, હરખો કરો ને થાબડો ને, નહીં થઈ શકે. વેદના થશે, એનું પરિણામ થાય છે. આ જેમ પરિણામ થાય છે એમ જ્ઞાની કહે છે કે આત્માને ક્રોધાદિ ભાવના કરતા પણ આ જે કસાઈ કરે છે ને, ક્રોધાદિ એટલે ક્રોધ માન માયા લોભ અને એના અનેક પ્રકાર, સંતતિ એની અનંત પ્રકાર છે કર્મના. જ્ઞાનીઓએ વર્ગીકરણ કર્યું છે પણ પ્રકાર અનંત છે. 25 પ્રકારના કસાય કીધા હોય, પછી 50 હોય, વો હોય, જેને જેટલા કરવા હોય કરી શકે છે. પરંતુ એનું પરિણામ શું છે? તો કે એનું કરતાપણું જો જીવનું હશે, કસાયનું કરતાપણું જો જીવનું હશે, તો એનું પરિણામ એને સંસાર છે. કસાયનો અર્થ કશ વત્તા આય, આય એટલે જેનું આવવું છે તે, અને કસ એટલે સંસાર. જેનાથી સંસારનું આવવું થાય જીવમાં એ કસાય. આ વિભાવ ભાવ છે બધા કસાય છે, વિકાર ભાવ છે એ બધા કસાય છે, વિપર્યય ભાવો બધા કસાય છે. અને એને સ્વરૂપમાં સમજાવવા માટે ક્રોધ માન માયા લોભ અને અનંત પ્રકારે એના ભેદ પ્રભેદ અનંત પ્રકારના કર્યા છે. આ બધા કસાય છે. આ કસાયનું એક જ પરિણામ થાય, જીવનો સંસાર વધે, જીવનો સંસાર લંબાય, જીવનો સંસાર વિસ્તૃત થાય, જીવના સંસારમાં વિસ્તાર થાય. એટલે એક સ્વરૂપ કસાયનું કહ્યું અનંતાનુમંદી. એનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ અનંતાનુમંદી કસાય, એવો કસાય કે જે જીવને સંસારનો અનંત પ્રકારનો અનુબંધ કરાવે, એનો સંસારનો અનુબંધ ક્યારેય ન છૂટે. કર્મ છૂટી જાય, કેમ કે કર્મ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 70 કોડા કોડી, પણ એ છૂટતા પહેલા બીજા 10 દાખલ કરી જાય. એ બંધનું પરિણામ એવું હોય કે અનુબંધ ભેગા મુકતા જાય. એટલે જેવું એક કર્મ હજુ ભોગવવા માટે પૂરું થયું, એનો કાળ પૂરો થાય ત્યાર પહેલા એના નિમિત્તે અનુબંધની પરંપરા જે ચાલુ થઈ છે એને કારણે ફરીથી ચાલ્યા જ કરે છે. આમ એક એક કર્મ પોતાનો કાળ પૂરો કરે, પણ જીવને કર્મનો કદી વિયોગ ન થાય. આને કહેવાય અનંતાનુબંધી. આ કાળ પ્રવાહથી જીવના કર્મો અનંત છે, એની સ્થિતિ પણ અનંત છે, એને અનંત સંસારી જીવ કહ્યો છે. કસાયના પરિણામ જ્યાં સુધી જીવમાં ચાલુ છે ત્યાં સુધી એના જન્મ મરણના પરિણામ પણ ચાલુ જ છે, કેમ કે એ કસાયનું સ્વાભાવિક પરિણામ છે. કસાય કરે અને જીવને સંસારનું પરિભ્રમણ ન થાય એ બની શકે નહીં. તો યશો વિજયજી મહારાજે સરસ શબ્દ પ્રયોગ મૂક્યો કે મુક્ત થવું છે ને, તો એક સૂત્ર પકડી લે. બહુ લાંબુ લાંબુ માર્ગમાં તો ઘણા ઘણા પ્રકારના વિકલ્પ છે, અનેકાંતિક માર્ગ છે ને, એટલે કોઈએ આ કહ્યો, કોઈએ આ કહ્યો, કોઈએ આ કહ્યો, ને આપણે તો બધાનું સાંભળ્યું. સાંભળવામાં કઈ વાંધો નથી, પછી મૂંઝવણ આપણી છે, પાછી વિવેક નથી, પ્રજ્ઞા નથી, સ્વ પ્રત્યેનો કોઈ અધ્યાય નથી, એટલે ખબર નથી પડતી કે મારે શું કરવું. યશોભાઈજી મહારાજે કહ્યું કે ચાવી આપો. ચાવી એ છે કસાય મુક્તિ કિલે રેવ મુક્તિ. જો તું કસાયથી મુક્ત થા તો એ તારા માટે મુક્તિનો માર્ગ છે. પછી તું વ્રત કર, જપ કર, તપ કર, ગુરુ પૂજા કર, જીન પૂજા કર, તીર્થયાત્રા કર, ભક્તિ કર, જે કરવું એ કર, પરિણામ શું થવું જોઈએ? કસાય મુક્તિ. કસાય મુક્તિ એ જ સંસાર મુક્તિ. હવે આપણો ઝઘડો શેમાં છે? કે કસાય એમને ચાલુ છે, કસાય વધતા પણ જાય છે. ખબર છે કે આપણે જે કરીએ છીએ એમાં કસાય વધે છે, પણ આપણે તો માર્ગને પકડી લીધો છે, માર્ગનું ખોખું પકડી લીધું છે કે ના ના આમ કર્યા વિના તો કોઈ દી છૂટકો નહીં. એ આ કરતો નથી, કોઈ દી છૂટશે નહીં. તને પરવાનો આપ્યો છે ભગવાને, એ છૂટશે ને એમ કહેવાનો? જેને જે અનુષ્ઠાન કરે, જે સાધન કરે, અને જે સાધનથી જેના કષાયો શમી જાય, ઉપશમ થાય, ક્ષય થાય, એ જરૂર મુક્તિને પામે. કષાય મુક્તિ કિલ રેમ મુક્તિ. તું ભક્તિ કર, જ્ઞાન કર, કર્મ કર, અને તારા કષાય વધે. જ્ઞાનમાં તારો અહંકાર વધે, કર્મની અંદર તારું અભિમાન વધે, ભક્તિમાં તારો સ્વચ્છંદ વધે. તો આ સાધન તો બધા નકામા નામના થયા, પરિણામ શું આવ્યું? કષાયની મુક્તિ થઈ. કષાય એ જીવની અજ્ઞાન દશામાં થતા ભાવો છે. હવે અજ્ઞાન દશા ટળી નહીં તો મુક્તિ કેવી રીતે થાય? અજ્ઞાન દશા ગાઢ થાય એવા ઉપક્રમ આપણે કરીએ અને મુક્તિ થશે મારી એવો આગ્રહ રાખીએ, એ વાત સુસંગત છે ખરી? તો એને સરસ કહ્યું પતંજલિએ, કહ્યું કે ચિત્ત વૃત્તિ નિરોધ સહયોગ. હરિભદ્રએ કહ્યું કે એમાં મૂકો કે ક્લિષ્ટ ચિત્તવૃત્તિ નિરોધ સહયોગ. જે ક્લિષ્ટ છે, જેના પરિણામમાં ક્લેશ અને સંક્લેશ સૂક્ષ્મતાએ કસાય જરા બહાર દેખાય એવા છે, સ્થૂળ છે. કસાયનું સ્વરૂપ સ્થૂળ છે, ક્લેશ અને સંક્લેશનું સ્વરૂપ સૂક્ષ્મ છે. જીવ બહારથી બહુ શાંત દેખાય, છતાં અંદરથી અજંપામાં હોય, અશાંત હોય. ક્લેશ પરિણામ એને કોઈ વસ્તુ ખટકતી હોય, અને એનું જ્યાં સુધી નિરાકરણ ન થાય ત્યાં સુધી એના ચિત્તની અંદર એક ક્લેશનું પરિણામ ચાલુ છે. એટલે યશોવિજયજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં કહ્યું કે ક્લેશ ચિત્ત એ સંસાર છે. ચિત્તમાં ક્લેશનું અલ્પપણપણું હોવું એ સંસારનું લક્ષણ છે. તો આવી ક્લિષ્ટ વૃત્તિઓ છે, આ ક્લેશના ભાવો છે, એનાથી જો મુક્તિ મળે તો એ મુક્તિનો યોગ છે. જ્ઞાનીઓ માર્ગને ટોકાવીને વાત કરે, અજ્ઞાનીઓ માર્ગને લંબાવવાની વાત કરે. એટલે માર્ગના સાધન ઉપર આગ્રહ રાખે, જ્ઞાનીઓ સાધ્ય ઉપર દ્રષ્ટિ કરાવે કે તારું સાધ્ય જેનાથી પ્રાપ્ત થાય એ તારા માટે ઉત્કૃષ્ટ સાધન છે. તું સાધનના ઝઘડામાં પડીશમાં, તું ભાષાના ઝઘડામાં પડીશમાં, એ બધું પડ છે. એટલે યશવીજીજી મહારાજે પેલા અબ તો મેં સાચો સાહિબ પાયો એમાંય કહ્યું, ભાવ એક હૈ સબ જ્ઞાની કો, મૂરખ ભેદ ન પાવે. અપને સાહિબ કો પહેચાને સો જસ લીલા પાવે. તને તારો સાહિબ, તારો આત્મ સ્વરૂપ જયારે ઓળખાય, એની પ્રતીતિ થાય, તો જે સાધનથી થાય એ સાધન તારા માટે મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે, સર્વોત્કૃષ્ટ સાધન. પછી ધ્યાનનું હોય, તપનું હોય, ભક્તિનું હોય, જ્ઞાનનું હોય, જે હોય તે કરે છે. શું પરિણામ શું આવે છે? ચિત્તની દશાને નિર્મળ કરે છે, અને નિર્મળ થતા 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 ચિત્ત અવિકલ્પ દશાને ભજે છે. પોતાના સ્વરૂપ બાબતની અંદરના તમામ વિકલ્પો શાંત થઈ જાય છે. આવી અવિકલ્પ દશા જ્યારે જીવનની અંદર સહજપણે અનાયાસપણે આવતી જાય, તો જે સાધનથી આવે એ સાધન આપણા કલ્યાણનું, આપણા મંગલનું, આપણા હિતનું શ્રેષ્ઠ સાધન છે. અને જ્યાં સુધી એ સાધન નહીં પકડાય ત્યાં સુધી સાધનની ગુણવત્તાનો ઝઘડો જેટલો કરવો એટલો કરવો, પણ એનું પરિણામ કસાય સિવાય કંઈ નહીં આવે. કોઈ સાથે વાદ વિવાદ કર્યો આપણે સાધનની બાબતમાં, અને સાધનની બાબતમાં વાદ વિવાદમાં આપણે બે બે કલાક સુધી બહુ ચર્ચા થઈ અને બંને જણા ગરમ થઈ ગયા. બંને જણા ગરમ થઈ ગયા. એ બે માંથી કયો માર્ગ જીવની મુક્તિ ને માટે કાર્યકારી થયો? એક ને ન થયો ને, એક ન થયો. તો માર્ગનું સ્વરૂપ જ્યાં સુધી ન સમજાય, આત્મા શું કરે છે ને શું કરી શકે છે, શું કરવું જોઈએ, કર્મ ક્યારે નડે? જ્યારે સ્વભાવથી ચલિત થાય ત્યારે કર્મ નડે. કારણ કે કર્મ નડે ક્યારે? કે કર્મ બંધાય તો નડે કે એમને નડે? આ જુઓ, એની અંદરના પેટા સિદ્ધાંતો આપોઆપ પકડાતા જાય કે કર્મ કોને નડે? જેના હોય એને નડે કે કોકના આપણને નડે કે આપણા કોકને નડે? કોઈ દિવસ બને નહીં. કેમ કે કર્મ છે એ જીવનો પોતાનો વિભાવ ભાવ છે, કષાય ભાવ છે, ક્લિષ્ટ ભાવ છે, ક્લેશ ભાવ છે, સંકલેશ ભાવ છે. એમાંથી ઉત્પન્ન થતી કર્મની ધારા આજે થાય કે હજાર વર્ષે થાય, એના પરિણામ ઉત્પન્ન કરનારને જ ભોગવવા પડે. એવો નિયમ નથી કે અત્યારે કર્મ કર્યું એટલે હવારે કાંઈ એનું ફળ મળી જવું જોઈએ. ના, એવું નથી, મળી જાય. એમાં ન મળે એવો નકાર પણ નથી. પણ કર્મ બીજ રૂપે આવે એને બંધાતા માટેનો કાળ છે એ આખું કર્મ સિદ્ધાંત શાસ્ત્ર છે. અને એની અંદર પ્રત્યેક કર્મની કઈ પ્રકૃતિ છે, કેટલા પ્રદેશો છે, એનો અનુભાગ શું છે અને એની કાળ સ્થિતિ કેવા પ્રકારે બંધાણી છે. એક કર્મ બંધાય છે એમાં નિદ્ધતનો પ્રકાર છે, શિષ્ટનો પ્રકાર છે, નિકાચિતનો પ્રકાર છે. આ બધા પ્રકાર છે ને એની અંદર ફેરફાર થઈ શકે છે. અપવર્તના થાય, ઉત્કર્ષના થાય, ઉદીર્ણા થાય, પ્રકૃતિમાં ફેરફાર કરી શકાય. પણ એ આખો સિદ્ધાંત અને શાસ્ત્ર જુદું છે. પણ ક્યારે ઉદયમાં આવે કે જ્યારે એનો કાળ પરિપક્વ થાય અને બધા સંજોગોનો મેળ થાય. ભગવાન મહાવીરને કાનમાં કાષ્ટ સલાકાનો ઉપસર્ગ થયો એ પૂર્વે દસમા ભવની અંદર એમણે એના પોતાના રાજ દરબારમાં જે ગાનારા હતા એના કાનમાં શિશુ રેડાવેલું હતું. એ પ્રકારના મોહ ભાવની અંદર શરીરની એટલો બધો ભાવ થઈ ગયો કે મને, મેં કહ્યું તો કે સુઈ જાઉં ત્યારે સંગીત બંધ કરજો અને ન કર્યું અને મારી ઊંઘ બગડી. એટલે એ ક્રોધના આવેશની અંદર એ શિશુ રેડાય છે. એ ફરતું 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 બંધાયેલું કર્મ નિકાચિતપણાને પામી ગયું અને છેલ્લે જે ભાવની અંદર મુક્તિ થવાની છે તે ભાવમાં ઉદયમાં આવ્યો. પણ જ્ઞાન સાથે છે. કર્મ અજ્ઞાનથી બાંધેલું, ઉદયમાં અજ્ઞાનનું પરિણામ ઉદયમાં આવ્યું. પણ ઉદયમાં જ્યારે આવ્યું ત્યારે આજ્ઞા આત્મા જ્ઞાનવંત છે, ઉપયોગ મૂકે છે. ઓહો, આનો કોઈનો દોષ નથી, આ તો બધા નિમિત્ત છે, મારે ભોગવવાનું છે. હવે જો હું અત્યારે કંઈ કરીશ તો નવો બંધ પડશે. મારે હવે આ જન્મ મરણની યાત્રા લંબાવવી નથી. તો એક જ ઉપાય છે કે તે સમયે આવેલો જે કર્મ એનો ઉદય તને ગમે કે ન ગમે, ઈષ્ટ કે અનિષ્ટ, શાંત ભાવે સ્વીકારીને એને તું સહન કરી લે. પ્રતિભાવ નહીં, સમત્વ, આત્માનો મૂળ સ્વભાવ સમતા એ ધારણ કર. વીર પ્રભુ સમતામાં રહ્યા અને કર્મનો ઉદય એના ઉદય કાળે સમાપ્ત થયો. કર્મ ઉદયમાં આવ્યું તે ભોગવાયું. ભગવાનને એ કર્મને ભોગવાયું એની અંદર પરિણામમાં એક પણ નવો બંધ ન થયો. એટલે મુક્તિની યાત્રા ચાલુ રહી, લંબાયું નહીં. આત્મા જ્ઞાન દશામાં આવી ગયો. આત્મા જ્ઞાન દશામાં હોય તો અજ્ઞાન દશામાં બાંધેલા કર્મો તે સમયે એની દ્રષ્ટિ જાય કે આ પૂર્વે મેં બાંધેલા મને નડે છે. એટલે આત્માને કર્મ નડે તો કર્મ ક્યારે નડે? તો પોતાના કર્મ નડે, કોઈના બીજાના ન નડે. અને આપણા કર્મો આપણે કોઈને બીજાને આપી દઈએ એવી પણ વ્યવસ્થા નથી. આપણી સંપત્તિ બીજાને આપી શકાય એવી વ્યવસ્થા વર્તમાન વ્યવસ્થામાં, શાસન વ્યવસ્થામાં છે કે તમે વિલ કરો તો લાખ રૂપિયા, ઓલો એમ કે ને ખરા કાંઈ ભૂખે મરતો પણ લોટરી લાગી ગઈ, આ મરી ગયો ને એને બંગલો મળી ગયો, તો એ લોટરી લાગી ગઈ, તમે તમારું આ પ્રકારનું સંપત્તિ આપી શકો છો. પણ તમારા ભાગ્યના કર્મ હવે જે નરકમાં જવાનું છે, કેમ કે આ બંગલો બનાવવામાં તો કઈ પાપ કરવામાં પાછું વાળીને જોયું નથી, ધંધા એવા કર્યા છે, એટલે પછી જો આંખ સામે દેખાઈ જાય કે પરિણામ હવે આકરા છે, આપણે મરી રહ્યા છે, તો ઉભાર્યો જેને બંગલો આપીએ છીએ એને જ કહે કે નરક ગતિના 50 વર્ષ તું ભોગવજે. આ બંગલો હું એને આપું છું યાવત ચંદ્ર દિવા કરું એનો માલિક ભોગવે, અને આ બંગલો બનાવવામાં મેં જે પાપ કર્યા છે, મેં જે કર્મ બાંધ્યા છે અશુભ, એ પણ ભાઈ આને ભોગવવાના રે, એવું હું ભગવાનને ટ્રસ્ટી તરીકે મૂકી જાઉં છું કે જોજે ચિત્રગુપ્ત, તારે આને બંગલો તો આપવાનો જ છે, પણ બંગલાની સાથે સંકળાયેલા પાપો અને એનું પરિણામ પણ એને આપવાનું છે. એટલો ઓલો એમ કહે કે મારું કામ અડધું થશે, અડધું નહીં થાય, આમાં કોઈ કોર્ટનો ઓર્ડર ચાલશે નહીં. સુપ્રીમ કોર્ટ પણ એમ જ કહેશે કે બંગલો એનો, પાપ બાપ કે અમે કઈ જાણતા નથી, એ તારે વિચાર કરવો જોઈએ, પોતાને જ ભોગવવાનો રહેશે. તો કર્મ આત્માને નડે કે નહીં, તો અજ્ઞાન દશામાં કરેલા કર્મો નડે, અને સમત્વ ભાવથી ભોગવતી વખતે જો આત્મા જ્ઞાન દશામાં હોય તો એનાથી છૂટી જાય. એને જન્મ જરા મરણાદી જે વેદના છે, કર્મનું વેદન શું? પરિભ્રમણ. કર્મ અનંત પ્રકારના છે, પ્રત્યેકની વેદના ન લેવાય, કે ગરમીની ઠંડીની પછી આમ થાય ને નરકની અંદર આવ્યું કર્મ હોય ને આની અંદર આવા દુઃખ હોય, આ દુઃખના પ્રકારની ગણતરી કરશું તો કોઈ દિવસ પાર આવશે નહીં. આ સંબંધની અંદર કડવાશ, આ બધા કર્મોની બધી અવસ્થા છે. આનું કઈ નહીં, એક જ જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. ભાઈ આ અનંત જન્મ જરા મરણ ચાલશે જ્યાં સુધી કર્મનો સ્ટોક છે ત્યાં સુધી, જ્યાં સુધી કર્મનું બંધાવવાનું ચાલુ છે ત્યાં સુધી. એનું વેદનાનું પરિણામ છે, કર્મની વેદનાનું પરિણામ શું? તો કે ગમે તે કર્મ બાંધ્યું હોય પણ કર્મ અજ્ઞાન દશામાં બાંધ્યું છે, કર્મ વિભાવથી બંધાયું છે, એનું પરિણામ વેદના સિવાય બીજું કઈ ન હોઈ શકે. તો કે સાહેબ એનું પરિણામ સંસાર જ છે, તો સંસાર એ સંસાર કેવળ દુઃખનું સ્વરૂપ છે. ઉત્તરાધીનમાં ભગવાને અર્ધચરણ મૂક્યું છે, અહો દુઃખો હું સંસારો. અરે આ સંસાર પોતે જ દુઃખ છે, કોઈ એમ માને કે સંસારમાં સુખ દુઃખ છે એ આપણી સાહિત્યની વાર્તા છે. સંસારમાં સુખ દુઃખ છે એ વાર્તા છે. શાતા થોડી અશાતા ઘણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાડ લાગે ને અંગે ઉઠે અંગાર, છાંટે ત્યારે શીતળ પાણી એવી મારા રાજની વાણી. જ્ઞાનીઓ કહે છે કે અસાતામય સંસારમાં કહેવાતી સાતાનો ઉદય એ માત્ર આભાસ છે, અંતરદાહ તો બળતો જ હોય છે. આપણે પાલીતાળા જાત્રાએ જાય પછી દોડી કરે, જે ચડી ન શકતા હોય તો દોડીવાળો થોડોક પગથિયા ચડે એટલે ખભો બદલે, આ ખભે હોય ત્યાંથી પછી બે જણા ડાબા ખભેથી જમણા ખભે, કેટલું વજન ઘટ્યું પણ એ રાહત અનુભવે. શું અનુભવે? અહીંયાનો દુખાવો હવે વળી પાછો આ ખભો થાકે એટલે આ ખભો. આ સંસારના સુખ દુઃખમાં સુખ એ માત્ર ખભાનો બદલ છે, બીજું કઈ નથી. ખ્યાલ આવે છે? આખા દિની કડાકૂટ કરીને જરા ઘરે આવ્યા ને શાંતિ હતી ને થોડોક હોઈ ગયો 5 મિનિટ, પણ અંદરના કસાયના તોફાન શાંત થયા નથી, કારણ કે જાગે ત્યારે પાછું સંસાર જ છે. ખભા બદલવાની પ્રક્રિયાથી ભાર ઓછો થતો નથી, એમ સંસારમાં જન્મ બદલીએ એનાથી કઈ સંસાર સમાપ્ત થતો નથી. આ એના વેદનારૂપ પરિણામ છે. જ્ઞાની કહે છે કે સંસાર દુઃખમય છે, કર્મ કર્યા એટલે દુઃખ જ મળશે, વેદના જ મળશે, અને દુઃખનો કોઈ પ્રત્યક્ષ અનુભવ હોય તો વેદનાનો જ છે, સુખનો અનુભવ તો આત્માના અનુભવીને જ થાય. પણ જગતની અંદર સુખ દુઃખ જે છે એ દુઃખનો અભાવ એટલે ઓછાપણું, અભાવ તો શું હોય, બહુ મોટું દુઃખ છે એનાથી થોડુંક ઓછું, બહુ પીડા થતી હોય ડોક્ટર પાસે જઈ અને બીજે દિવસે એમ કે આજ કેમ છે, આજે સારું લાગે છે, સારું લાગે છે ત્યારે દર્દનો અભાવ છે, પીડાનો અભાવ છે, તો શું થયું છે કે કાલ જે વધારે હતું ને એના કરતા આજે બસ આ સંસાર આવો છે. જે કઈ સુખ દુઃખની કલ્પના છે એ સાપેક્ષ છે, સાપેક્ષ એટલે એના કરતા હું સુખી છું, કાલ કરતા હું આજે સુખી છું, આ વસ્તુ કરતા આ વસ્તુ મને વધારે ભાવી, બહુ આનંદ આવી ગયો, મજા આવી ગઈ, અહીંયા જતા આ જોવા મળ્યું તો અહીંયા બહુ મજા આવી ગઈ રહેવાની. તને સુખની અનુભૂતિ છે, શું છે, તારી તુલના, તારી ગણતરી, તારી સાપેક્ષતા, બધે દુઃખ જ પડ્યું છે. એટલે સંસારમાં સુખ દુઃખનો શબ્દ એ પણ એક ભ્રાંતિ છે. સંસાર કેવળ દુઃખરૂપ છે, કેવળ અસાતામય છે. ભાવના બોધમાં વાંચજો, આ સંસાર કેવળ અસાતામય છે. મોક્ષમાળામાં પણ એ સંસારની ઉપમા ચાર આપી છે, કેવળ અસાતામય. પણ કેવી જીવને ભ્રાંતિ છે, ભાડાના મકાનમાંથી પોતાના ઘરના મકાનમાં આવે તો એને એમ થાય ને હું સુખી થયો, બસ આ સુખ તારું મકાન છે, તારી માલિકી છે, કેવી કેવી પ્રકારની કલ્પના છે. અને ભાડાનું મકાનમાંથી તું માલિકીને મકાનમાં આવ્યો તો તારે જવાનું થયું, કેને મારે રહેવું જ, મારું ઘર છે, તારા વશમાં કશું જ નથી. જ્ઞાનીઓએ જેને સુખ વર્ણવ્યું છે એ સુખ સ્વાધીન છે, એ સુખ સ્વવશ છે, એ સુખ નિરપેક્ષ છે, એ સુખ અનંત છે, એ સુખ અક્ષય છે, એ સુખ અવ્યાબાધ છે, એમાં કોઈ જગતની તાકાત એમાં બાધા પહોંચાડી શકે નહીં, આ સુખ છે. પણ આપણે તો સુખ શું એ ખબર નથી. એટલે કૃપાળુ દેવે તો છ પાઠ આપ્યા છે મોક્ષમાળામાં કે સાચું સુખ સેમા છે, અને એ પદની અંદર એક અડધી લીટી આપી દીધી કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એક આટલો વિચાર જો જીવ કરે દરેકે દરેક સ્થિતિનો કે હું સુખી છું તો કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હવે વિચાર જે સ્થિતિનો વિચાર કરવો એ કર, તો કે વાહે તો બધા ઉંબાડિયા હળગે જ છે, ચાલુ જ છે, તો એ તારો સુખ નથી, ભ્રાંતિ છે. જીવને કર્મ ભોગવવા પડે અને કર્મનું પરિણામ વેદના સિવાય કઈ નથી. આ વેદનામાંથી જો એને મુક્ત થવું હોય તો કર્મમાંથી મુક્ત થવું જોઈએ, કર્મમાંથી મુક્ત થવું હોય તો એને કષાયમાંથી મુક્ત થવું હોય, કષાયમાંથી મુક્ત થવું હોય તો અજ્ઞાન ભાવથી મુક્ત થવું જોઈએ. પોતાના સ્વરૂપ વિશેનું, પોતાના અસ્તિત્વ વિશેનું, એને પોતાને પોતાના સ્વરૂપનો યથાર્થ બોધ પ્રાપ્ત કરવો જોઈએ કે હું દેહ નથી, આત્મા છું. દેહ છે એ પર પદાર્થ છે, એ સંયોગી પદાર્થ છે, દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દ્રશ્ય. ચેતનના અનુભવ કોના અનુભવશ્ય, ચેતનના ઉત્પત્તિ લઈ કોના અનુભવશ્ય. હું શરીર નથી, શરીરમાં છું, હું શરીર નથી, શરીરથી જુદો છું, શરીરથી ભિન્ન છું. શરીર બદલાય છે, શરીર ઉત્પન્ન થાય છે, શરીર વૃદ્ધિ પામે, શરીર હાનિ પામે, શરીર નાશ પામે, એની સાથે મારી વૃદ્ધિ હાનિ સંકળાયેલા નથી. એ પ્રક્રિયાનો હું જાણનાર છું, હું એનો જોનાર છું, હું એને જાણી શકીશ, હું તે નથી. એની સાથે મારું અસ્તિત્વ સમાપ્ત થતું નથી. એ શરીરના ઉત્પત્તિ પહેલા પણ હું હતો અને એ શરીરનો વિનાશ થયો ત્યાર પછી પણ હું તો છું જ.
સર્વયવસ્થાની વિશે ન્યારો સદા જણા દુપરૂપ ચૈતન્યમય એંધાણ સદા.
હું નાનો હતો, બાળક હતો, યુવાન હતો, વૃદ્ધ છું, એ સ્થિતિ. હું નિર્ધન હતો, હું અશિક્ષિત હતો, અત્યારે શ્રીમંતમાન છું. હું બહુ નીચી દશામાં હતો, અત્યારે અમલદાર છું, ઓફિસર છું. આ બધાનો હું જાણનાર છું. આ બધી દશા દેહ સાથે, સંયોગો સાથે, કર્મ સાથે બદલાય જ કરે છે. અને હું તો એનાથી સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. ઓહો, ભર્યો ભાઈ જાહો જલાલી એ પણ મારી હતી, અને ભયંકર દારિદ્ર એ પણ મારું છે. એકદમ શરીરની સશક્ત અવસ્થા એ પણ હું હતો, અને તદ્દન અત્યારે હું નિર્બળ અવસ્થા એ પણ હું છું. પણ એ શરીરની અવસ્થા, હું તો એનો સદાય બધી જ અવસ્થા દેહની છે એનાથી નિરાળો છું, ભિન્ન છું, શરીરથી ભિન્ન છું, શરીરમાં છું, શરીરમાં છું, છતાં શરીરનો ભાગ નથી, શરીરનો અંશ નથી. શરીરથી દૂર જાણનારો, દેહમાં રહીને દેહને જાણનારો એવો હું આત્મા છું. આવી પ્રકારનો ભાવ આવે આ જ્ઞાન દશા છે. અને જ્ઞાન દશામાં જ્યારે એને કોઈ કર્મ બાંધે નહીં જીવ. અજ્ઞાન દશામાં કર્મ બાંધે તો સંસાર કોઈ દી છૂટે નહીં અને ખૂટે નહીં. જ્ઞાન દશા પ્રાપ્ત કરે તો સંસારનો અંત સ્વાભાવિક થાય, કારણ કે સંસારના સર્જનનું કારણ, પરંપરાએ એનો નિમિત્ત કારણ પોતે એ હટી ગયો. તો કારણ નથી તો કાર્ય નથી. જો કર્મબંધનું કાર્ય જીવનું કારણ જીવ નથી આપતો, તો જન્મ મરણનું કાર્ય જીવને થતું નથી. આ મુક્તિનો ઉપાય એક જ પ્રશ્ન આપણે આજે પૂરો કરીએ છીએ. ગાંધીએ લખ્યું છે, આત્મા શું છે? તે કંઈક કરે છે અને તેને કર્મ નડે છે? કૃપાળુદેવ કહે છે, આત્મા છે. જગતમાં તમામ વસ્તુની જેમ આત્માને પણ પોતાનું અસ્તિત્વ છે. જ્ઞાન સ્વભાવી છે, અનુત્પન્ન છે, કોઈ સંયોગથી ઉત્પન્ન થતો નથી, અવિનાશી છે. અને એનામાં જ્ઞાન સ્વભાવનો, ચૈતન્ય નામનો ગુણ છે. એટલે એ જગતના બધા પદાર્થને જોવા જાણવાની પ્રક્રિયા એ કરી શકે છે. આત્મા જ્ઞાન સ્વભાવ છે અને ભાવ સ્વરૂપ છે. એ કંઈક કરે છે તો કે જ્ઞાન દશામાં એ પોતાના જ્ઞાન દર્શન ચારિત્રનો એ કરતા છે, પણ અજ્ઞાન દશામાં એ કષાયોનો કરતા છે. એ કષાયોનો કરતા હોવાને કારણે એ જગતની અનેક પ્રકારની પ્રકૃતિઓ બાંધે છે. અને પ્રકૃતિઓ જ્યારે રચનાના રૂપમાં પરિણમે છે ત્યારે એના જે કાંઈ વેદનાના પરિણામ છે એનો એ ભોગતા છે. નિમિત્ત કરતા છે અને ભોગતા છે. નિમિત્ત કરતા થયો માટે ભોગવનાર પણ એ જ થયો, એ કરે છે. અને એને કર્મ નડે છે? નડે. જે કર્મ બાંધે એને જ કર્મ નડે. કર્મ નથી બાંધતો એને નડતા નથી. તો આત્માને કર્મ નડે છે, કેમ કે જ્યાં સુધી આત્મા અજ્ઞાન દશામાં કંઈ પણ એનો ભાવ વ્યાપાર કરે છે એ વિભાવરૂપ છે. વિભાવરૂપ છે, કષાયરૂપ છે, વિકારરૂપ છે. અને એ કર્મના બંધનું કારણ છે. રાગ અને દ્વેષ એનું સ્વરૂપ છે. તમામ પ્રકારના આત્માના વિભાવોનો જૈન દર્શને સરવાળો કરીને આપી દીધું કે રાગ અને દ્વેષ જો ટળી જાય તો સંસાર ટળી જાય. એટલે કૃપાળુદેવે જુઠાભાઈને કહ્યું, જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી મુક્ત થવું એ જ મારો ધર્મ છે. એ જ તને અત્યારે બોધી જાઉં છું, અત્યારે પણ એ જ, આગળ ઉપર પણ એ જ. આત્મામાંથી રાગ દ્વેષ ગયે, જ્ઞાન પ્રગટે, પછી જ્યાં બેઠો હોય, જે સ્થિતિમાં હોય, તે સ્થિતિમાં પણ તેનો મોક્ષ થાય. ક્યારે થાય? રાગ દ્વેષ ગયે. આ રાગ દ્વેષ એ અજ્ઞાન દશાનું એક શાબ્દિક સ્વરૂપ જૈન દર્શને આપ્યું છે. અને એ રાગ દ્વેષ ટળે એનું પણ એક સ્વરૂપ આપ્યું છે, વિતરાગ. જ્યારે તું વિતરાગી થઈશ ત્યારે કોઈ પરિભ્રમણ, કોઈ સંસાર, કોઈ વેદન કર્મનું તને હશે નહીં. આ વિતરાગનો માર્ગ, વિતરાગનો ધર્મ. આ વિતરાગતા એ આત્માની જ્ઞાન અવસ્થા છે, પૂર્ણ અવસ્થા છે. જ્ઞાનની પૂર્ણ અવસ્થા કે પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનો યથાર્થ બોધ જેને છે એ વિતરાગ છે. અને એ વિતરાગ ક્યાંય રાગ દ્વેષ કરતો નથી, આખા જગતનો જ્ઞાતા છે, દ્રષ્ટા છે. એટલે કર્મનો કરતા નથી, કર્મનો ભોગતા પણ નથી, અને અનંત સુખનો ભોગતા છે. પોતાના અવ્યાબાધ સુખ, પ્રસન્નતા અને આનંદમાં છે, એને સમાધિ સુખ વર્તે છે. આ બધાનું પરિણામ સમાધિ છે. આવી અનંત સમાધિ જેને પ્રાપ્ત છે એવા વિતરાગ ભગવંતો એ પોતાના આત્માના જ્ઞાતા છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.